તારીખ 4/7/1993 શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના છઠ્ઠા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 66.
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક, છઠ્ઠો અધિકાર. મુનિરાજને આહાર દાનમાં 46 દોષ રહિત આહાર આપવો અને ગ્રહણ કરવો મુનિએ. એ પ્રકારમાં 46 દોષના પ્રકાર કેવા કેવા છે એનું અહીંયા અન્ય ગ્રંથમાંથી વર્ણન કર્યું છે. મૂળ ગુણ હોવાથી નિર્દોષ આહાર, 46 દોષ રહિત આહાર એ મૂળ ગુણ હોવાથી એવા ગુણને નહીં પાલન કરનારા ગુરુ તત્વમાં સમાવેશ પામતા નથી એવો અહીંયા અભિપ્રાય છે. 8 દોષનો વિષય ચાલી ગયો છે. 9મો દોષ છે કૃત દોષ. ભિક્ષાર્થે સાધુ ઘરમાં આવ્યા પછી તેમને માટે બદલવામાં અન્ય સામગ્રી આપી ભોજન સામગ્રી લાવવી તે કૃત દોષ છે. તથા ગાય, ધન, વિદ્યા આપી ભોજન સામગ્રી લાવવી તે પણ કૃત દોષ સહિત આહાર છે. એટલે ભિક્ષા અર્થે સાધુ આવ્યા પછી ભોજન સામગ્રી લેવા જવું એ દોષમાં છે. પૂર્વ તૈયારી હોવી જોઈએ એમ કે છે. પછી તો મહારાજ બેસી રહીએ ત્યારે થાય ને, ચીજ લેવા જાય અને કોઈ બદલામાં એમ કોઈ ચીજના બદલામાં, કોઈ વસ્તુના બદલામાં, કોઈનો બદલામાં આવે પછી ચીજ તો એમને એમ તો મળતી નથી. કાંઈ ને કાંઈ એના સામે બદલો તો આપવો જ પડે. શું એટલે એક કૃત દોષ છે. હા, એના માટે લેવા ગયા એમ છે ને. ખરેખર તો ઘરમાં નહોતું ને મહારાજ મનો આહાર તૈયાર કરવા માટે લેવા ગયા એટલે ઉદ્દેશિત એકને કારણે ઉદ્દેશિત પ્રકાર થઈ જાય છે. 10મો પ્રામિત્ય દોષ. મુનિ દાન માટે ઉધાર લાવેલા અન્નને પ્રામિત્ય દોષ સહિત આહાર કહે છે. જેથી અંતે દાતારને ક્લેશ પરિશ્રમ ઉઠાવવો પડે છે, કદરથી જ થવું પડે છે. તે દ્રવ્ય ભોજનના બે ભેદ છે, વ્યાજવું અને ઉછીનું લેવું. પોતાની પાસે ન હોય શું અને ઉધાર લઈ આવે, વ્યાજે વ્યાજ ચડાવજો તમે, મારે મુનિને આહાર દેવા માટે આટલી આટલી વસ્તુ લેવી જરૂરી છે, એના નિમિત્તે કાંઈ કરાય જ નહીં, ઉછીનું નહીં, વ્યાજે નહીં, કાંઈ નહીં. શું પોતાના માટે બનાવેલું હોય એ તો જુદી વસ્તુ થઈ જાય, પણ વ્યાજનું કહું હા એમાંથી મુનિ ન લે, એ જુદી. હા, એ મુનિ ન લે, મુનિ ન લે. હા, એ તો બરાબર છે. પરિવર્જિત દોષ. એક ચીજને બદલામાં આપીને બીજી ચીજ દાન અર્થે લાવવામાં આવે તેવી ભોજન સામગ્રી પરિવર્તિત દોષ સહિત છે. કારણ કે તેથી પણ દાતારને સંકલેશ પરિશ્રમ અને સંકોચ થાય છે. તો ત્યારે કરવું પડે કે ઘરમાં રોકડ પૈસા ન હોય તો બાર્ટર સિસ્ટમ જેને કહે છે, આના બદલે આ, આના બદલે આ, હું તમને આ ચીજ આપું, તમે મને આ ચીજ આપો, એવી રીતે. 12મો નિષિદ્ધ દોષ. કોઈએ મના કરેલી વસ્તુ પણ મુનિને આપવામાં આવે તો તે નિષિદ્ધ દોષ સહિત આર છે. તેના બે ભેદ છે, માલિકની નિષેધ કરેલી તથા બીજી પોતે તે વસ્તુનો માલિક તો નથી પણ પોતાને તે માલિક સમજે છે તેવાઓએ નિષેધ કરેલી છે. એટલે કોઈ નિષેધ કરે, માલિક કે વગર માલિક, આ તમારે મુનિઓને ન, મુનિઓને આહાર નહીં દેવો એટલે પછી ન દેવો જોઈએ, એની ઉપરવટ જઈને નહીં દેવો જોઈએ. પછી અભિહત દોષ, એક સરળ પંક્તિમાં આવેલ ત્રણ અથવા સાત મકાનો છોડીને સીધી લાઇનમાં, સરળ પંક્તિમાં એટલે ખાચા ખાચા ખૂચી નહીં, એમ સીધી લાઇનમાં ત્રણ અથવા સાત મકાન છોડીને બાકી સર્વ જગ્યાએથી મુનિના ભોજન માટે લાવેલી અયોગ્ય અન્નાદિ ભોજન સામગ્રીને અવિરત દોષ સહિત ભોજન કહે છે. આવડી વધારે વાત છે, ક્યાંથી લાવેલી ચીજ છે, શું સરળ પંક્તિમાં આવેલા ત્રણ અથવા સાત મકાન છોડીને ભોજન સામગ્રી લાવે, દૂરથી એ પણ અપાતી નથી, નજીકમાં પ્રોવિઝન સ્ટોર હોવો જોઈએ, એમ થયો એનો અર્થ, એમ થયો ને, અનાજની દુકાન નજીકમાં હોય. એ તો આ તો ગમે તે કારણથી લખ્યું છે, કોઈ દાતાર નેકલેસ ન ઉપજે એવા કોઈ કારણથી વાત હોવી જોઈએ. શું મુનિના ભોજન માટે લાવેલી છે, પોતાના ભોજન નહીં મુનિના ભોજન માટે લાવેલી છે. મુનિના માટે લાવવાનો પ્રશ્ન જ નથી કાંઈ, પછી ઉદ્દેશકમાં જ આવી જાય છે. મુનિને ક્યાં ભોજ માટે લાવવાનો પ્રશ્ન છે, પોતાના માટે જે કરવાનું છે કરવાનું છે. શું કીધું તા ભોજન બનાવે એવી રીતે હોવું જોઈએ. શું ચૌદમો, ઉદભિન્ન દોષ, એવી કોઈ પણ ઘી ખાંડ ગોળ આદિ વસ્તુ કે જે કરદમ લાખાદીથી ઢાંકેલી હોય અથવા કોઈ પ્રકારની નામની સીલ મહોર કરેલી હોય તેવી વસ્તુ ખોલીને સાધુને આપવામાં આવે તો તે ઉદ્ભિન્ન દોષ સહિત છે. પેક કરેલી વસ્તુ, ત્યારે આ સીલ પેક આવે છે ને અમુક ચીજો, એ ઘણા વખતની વાસી હોય એ કારણ લાગે છે, એની અંદર હવા ન જાય ને એવી રીતે ઢાંકેલી હોય તો અંદર બગાડ થતો હશે, એ કારણ લાગે છે. લાખ આદિથી ઢાંકેલી હોય એ બહુ પેક રહેતો હશે એમ લાગે છે. કરદમ એટલે કાદવ થાય છે ને, માટીનું એકદમ પેકિંગ કરી નાખે ઉપર, હવાય ન જાય એમ લીપણ કરી નાખે, એ કારણ લાગે છે. પંદરમો, આછેદ્ય દોષ, રાજા અથવા મંત્રી આદિના ભયથી સાધુને ગૃહસ્થ જે આહાર આપે તે આછેદ્ય દોષ સહિત છે, નહીં તો રાજા ને નારાજ થઈ જશે અથવા પ્રધાન છે એ નારાજ થઈ જશે, માટે આપણે આહાર દેવો, એ જૈન છે માટે આપણે આહાર દેવો એ બહુ ચુસ્ત છે અને આ ગમે છે એમ કોઈના માટે પોતાની ભાવના ન રહીને એમાં દબાણથી કામ કર્યું. સોળમો, માલારોહણ દોષ, નિસરણી દાદર આદિ ઉપર ચડી માળ ઉપરથી ભોજન લાવી સાધુને આપવામાં આવે તે માલારોહણ દોષ સહિત આર છે. એમ કરતાં દાતારને હરકત મુશ્કેલી થાય છે તેથી તે પણ સદોષ આહાર છે. દાતારને કાંઈ તકલીફ ન થવી જોઈએ, ઠીક છે, મુનિ આટલું ધ્યાન રાખવાનું છે, એને આહાર દાન દેનારને કોઈ કષ્ટ ન પડે એવી રીતે આહાર લીએ છે. એટલે એને ગોચરી કીધી છે, તો કોઈને કષ્ટ ન પડે. ગાય એવી રીતે આહાર કરે કે કષ્ટ ન પડે. હવે મુનિ આશ્રય 16 પ્રકારના ઉત્પાદન દોષ કહે છે. હવે મુનિ આ દાતારને સંબંધી બધી વાત હતી, આહારદાર આહાર દાન દેનાર. હવે લેનાર મુનિ છે એને શું હોવું જોઈએ? ધાત્રી દોષ. ધાત્રી 5 પ્રકારની છે, માર્જન, ખેલન, સ્વાપન, મંડન અને ક્ષીર. એમાંથી એક યા અનેક કાર્યોનો સંયમી સાધુ પ્રયોગ કરે જેથી અનુરાગી થઈને ગ્રહસ્થ ભોજન આપે, તેને સંયમી ગ્રહણ કરે, તે ધાત્રી દોષ સહિત ભોજન છે. આ 5 પ્રકારનું ધાત્રી કર્મ સંયમી પોતે કરે, કરાવે વા ઉપદેશે તેથી મળેલું ભોજન પણ સદોષ છે. એટલે પોતે કાંઈ પણ કાર્ય કરે એની સામે ભોજન મેળવે એમ પણ ન હોવું જોઈએ. શું કોઈ એવો ખેલ બતાવી દે, હું કાંઈ ને કાંઈ એવું બતાવે કે જેથી આહારદાનને આપવાને સામાન્ય ભાવ થાય. એટલે આહારદાન સામો જીવ સામો માણસ કરાવે એવા પ્રકારનું કોઈ કાર્ય ન કરે કે એને એ કરવું કરાવવું અનુમોદવું આહારદાન કરવા માટે એને પ્રેરણા મળે. આહારદાનની પ્રેરણા મળે એવું કાંઈ ન કરેલું. ઠીક. દૂત દોષ. સંબંધીઓના વચનો, વ્રતાંતો, સંદેશાઓ સ્થાનાંતરે પહોંચાડી દાતારને સંતુષ્ટ અને અનુરાગી કરી તે દ્વારા નિપજાવેલા ભોજનને દૂત દોષ સહિત ભોજન કહે છે. પણ એ કામ જ થયું ને, કોઈ ત્યાંનું કામ સામાન કરી દીધું માટે એને આહાર આપ્યો, એવી રીતે પણ નહીં. એ આજે એક પ્રકારનો આરંભ સમારંભ છે. નિમિત્ત દોષ. અષ્ટાંગ નિમિત્ત. લાંછન, અંગ, સ્વર, છેદ, ભૌમ, અંતરિક્ષ, લક્ષણ તથા સ્વપ્ન દ્વારા ગ્રહસ્થને સંતુષ્ટ કરીને ભોજન કરે તે નિમિત્ત દોષ સહિત ભોજન છે. ગ્રહસ્થને ભોજન કરવા જાય એના બદલામાં કાંઈ ને કાંઈ એને રાજી કરે, સંતુષ્ટ કરે, એટલે એને એનું ચિત્ત પ્રસન્ન કરીને ભોજન લે, એવી રીતે નહીં. શું એટલે એક બદલો થઈ ગયો ને આના બદલામાં, એ પણ એક જાતનો આરંભ છે. વનેપક વચન દોષ. દાતારના અનુકૂળ વચન બોલી આહાર આદિ ગ્રહણ કરે તે વનેપક વચન દોષ સહિત ભોજન છે. એમાં સાધુની દીનતા થાય છે, પોતાની સત્ય સમજ વિરુદ્ધ બોલાય છે તે જ દીનતા છે. સામાન્ય રાજી રાખીને પ્રશંસા કરીને ભોજન ન લેવું, પ્રશંસાના બદલામાં ભોજન ન લેવું. હે પાંચમું હા, એ વિકલ્પ જ ન હોય, એવી દીનતા જ ન હોય કે આને હું ખુશી કરું, આને રાજા અને આને રાજી કરું, આને ખુશામત કરું, મને આહાર વરાવે છે, એવી દીનતા મુનિરાજને હોય નહીં. ખરેખર તો મુનિરાજ તો એવા છે કે નિરંતર કેવળ જ્ઞાન લેવાના પુરુષાર્થમાં લાગી પડેલા છે, ઉદ્યમવંત છે, પુરુષાર્થવંત છે, એમાંથી નવરા થતા નથી. એને આવા લાંબા વિકલ્પ આવવાનો સંભવ નથી પોતાને, તે લાંબા વિકલ્પમાં પડે નહીં. ઘણું લીખું છું, કોઈ ગડબડ ન કરી જાય. અત્યારે તો શેઠિયાઓને એમ રાજી રાખે છે ને. શું આજીવ દોષ. એ તો વિદ્વાનને નિષેધ છે. મુનિ તો ઠીક છે, ગ્રહસ્થ વિદ્વાન હોય તો પણ રાજા કે શ્રીમંત કે શેઠિયાવ એની પ્રશંસા કરે અને એને શાસ્ત્ર સંભળાવે નહીં, ના પાડે. સુગાનીજીને તો બન્યું હતું, એમને જે મિલની એજન્સી હતી કપડાની, શેઠને ખબર પડી મિલમાં અમને જવાનું બને, શેઠની સાથે વાતચીત કરવા. શેઠ કે મેં સાંભળ્યું છે તમે બહુ ધર્મમાં ઊંડા ઉતરેલા છો તો મને થોડું સમજાવો ને કે એટલે મને ફુરસદ નથી કે ઠીક મુજે કહા ફુરસદ હૈ એસે સમજાને કે એ તો થોડા આજીવિકા કા કારણ હૈ ઇસલિયે આના પડતા હૈ કે ये शास्त्र समझाने की मेरे को फुर्सत नहीं जाओ ना पड़ दीदी ठीक यानी राजी राखो ये प्रश्न न थे सो
मुदेसी फरमाओ ना क्या है फारो करो ये मां
हैं
मुदेसी फरमाओ ना क्या फारो करो ये
हां ये छे हां जे छे हां काय नहीं ने
ये तो इस
चोखू कोई दिए काय गड़बड़ नहीं सो આજીવ દોષ હસ્તરેખા શિલ્પશાસ્ત્રાદિ જ્ઞાન અથવા કુળ જાતિ ઐશ્વર્ય તપ અનુષ્ઠાન આદિ પ્રગટ કરી ભોજન ગ્રહણ કરવું તે પણ આજીવ દોષ સહિતનું ભોજન છે. એ પણ કોઈ પણ પ્રકારની વિદ્યા કોઈ પણ પ્રકારની વિશેષતાઓ પોતાની પ્રગટ કરીને એ વિશેષતાઓ છે માટે આહાર આપવો એવું મુનિને હોય નહીં. ક્રોધ દોષ ક્રોધિત થી ભોજન આદિ ગ્રહણ કરવું તે ક્રોધ દોષ સહિત ભોજન છે. ગુસ્સો કરવો મુનિ છે એ ક્રોધ કરે ભોજન લેવા જાય ને ક્રોધ કરે એનો અર્થ કે એને ફાયવું ન ફાયવું થયું તમે બરાબર બનાવ્યું નથી મરચું વધારે નાખી દીધું છે એ ખબર પડે છે કે નથી પડતી હું મળું મરચા વગરનો આહાર લઉં છું ઠીક એવું હોય નહીં. માન દોષ અભિમાનવશ થી ભોજન લેવું તે માન દોષ થી ચારે ચાર કસાય લઈ લીધા છે. માયા દોષ સમાન આચાર વેશ ધારણ કરી ભોજન ગ્રહણ કરવું તે માયા દોષ સહિત ભોજન છે. શું સમાન આચાર એટલે વેશ ધારણ કરીને ભોજન કરવું. લોભ દોષ આસક્તતા પૂર્વક ભોજન ગ્રહણ કરવું તે લોભ દોષ સહિત ભોજન છે. લ્યો સરસ અન્ય નહીં મનને પ્રસન્ન ભાવ જો બહુ સારું આજે ભોજન આહાર બહુ સારો ભાવતો ભાવતું ભોજન મળ્યું છે એ રીતે મુનિ ભોજન કરે નહીં. એ તો બહુ સામાન્ય પરિણામ છે. થાળીની અંદર ભાવતી ચીજ આવે અને વળી સારી બની હોય એટલે ચિત્ત પ્રસન્નતા થવી એ બહુ સામાન્ય વાત છે. મુનિને એવું થતું નથી. એને પણ નહીં કે કે વસ્તુમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના જ નથી. એને કોઈ વસ્તુ સારી છે કે ખરાબ છે એ કલ્પના જેની ચાલી ગઈ છે જ્ઞાન એવું સમ્ય જ્ઞાન છે એટલે એ કલ્પના ન થાય. દસમું પૂર્વ સ્તુતિ દોષ દાતારની પ્રશંસા કરી અથવા તેના પિતા પ્રપિતા એટલે દાદા આદિના દાન ગુણોના દાતારની આગળ પ્રશંસા કરી દાતારને દાનનું સ્મરણ કરાવીને પછી ભોજન કરવું તે પૂર્વ સ્તુતિ દોષ છે. પહેલા એના વખાણ કરે વ્યાખ્યાન સાંભળવા આવે તારે. તમારા કુટુંબમાં તો આ પરંપરાથી આ બધી ઉદારતા ચાલી આવે છે. શું તમારા બાપા હતા તમારા દાદા હતા કાંઈ આહારદાન કરાવતા હતા ઠીક છે. એ તો બધું ભાટચારણ જેવું લાગે છે. હા એટલે એટલે એ બધી તો ખબર છે ને લખનારને ખબર છે કે આ બધી ગડબડ હાલવાની છે. શું પશ્ચાત સ્તુતિ દોષ પહેલા એ ન કરે ને એવું પછી એ ન કરે ભોજન લીધા પછી ઉપર પ્રમાણે દાતારની સ્તુતિ કરવી તે પણ પશ્ચાત સ્તુતિ દોષ છે. એ માખણ મારવાની વાત છે. ગુરુદેવ કહેતા ને અમે કાંઈ માખણ લગાડતા નથી કાંઈ નહીં તો નિષ્પ્રહ છે. શું દેનાર ભક્તિથી આહાર દે છે પોતે એની સામે કાંઈ પણ એને હારું લગાડે એ વાત દીનતા સૂચવે છે. શું એવી દીનતા જ્ઞાનીને કે મુનિને ન હોય. ચિકિત્સા દોષ રસાયણ વિષ ક્ષાર બાળ શરીર ભૂત શલ્ય તથા શલાકા એ ચિકિત્સાના આઠ અંગ છે. એ વડે દાતારને વ્યાધિ બાધાનો પોતે જ પ્રતિકાર કરે અથવા તેના નિરાકરણનો ઉપદેશ દે. દાતારને પ્રસન્ન કરી ભોજન કરવું તે ચિકિત્સા દોષ સહિતનું ભોજન છે. આનાથી આ રોગ મટે, આનાથી આ રોગ મટે, આવો રોગ થાય તો આમ કરજો. વિદ્યા જાણતા હોય, કોઈ લબ્ધિ હોય તો પણ ન કહે, એ પ્રકારનો મુનિરાજને આરંભ સમારંભ થઈ જાય છે. હિંસા દિન એ પણ ન કરે. વિદ્યા દોષ, આ તો ઓલી તો વિદ્યા છે. આ જે ચિકિત્સા દોષ છે તો તબીબી વિદ્યા છે, પણ બીજી કોઈ પણ વિદ્યા, હું જળ સ્થળ આકાશગામીની આદિ વિદ્યાનું માતમ બતાવીને લબ્ધિ રિદ્ધિ સિદ્ધિ તે વિદ્યાઓ સિદ્ધ કરાવી આપી, અથવા અમુક વિદ્યાઓ હું તમને આપીશ એવું આશ્વાસન આપી દાતારને પ્રસન્ન કરીને ભોજન લેવું તે વિદ્યાદોષ સહિત ભોજન છે. તે પણ કોઈ એવું બતાવે, લોભ પ્રલોભન આપવાની વાત થઈ, એવા પ્રલોભનથી પણ પોતે આહાર લે, એને એ તો ખરીદ, એ તો ખરીદવાની જ વાત થઈ ને, દુકાનદારી જેવું થાય. મંત્ર દોષ, એ જ પ્રમાણે મંત્રનું મહાત્મા આદિ બતાવી આપી અથવા આપવાનું આશ્વાસન આપી ભોજન લેવું તે મંત્ર દોષ સહિત ભોજન છે. આ નથી કરતા, તમે આટલું દાન આપો તો તમને પરમ સંરક્ષક બનાવીએ સંસ્થાના, કે કોઈ કોઈ પણ વાતના. તમે આટલા પૈસા આપો તો તમને સંરક્ષક બનાવીએ, તમે આટલા પૈસા આપો તો તમને ફલાણું બનાવીએ, એ બધી દાન લેવાની જે પ્રકારની પદ્ધતિ છે એ જૈન દર્શનના સિદ્ધાંતને અનુકૂળ નથી. આ તો આરદાનની વાત છે, પણ બદલામાં આ એક અધ્યાત્મ વિદ્યા એક એવી વિદ્યા છે, પછી એ વિદ્વાન હોય કે મુનિ હોય, એ વિદ્યા એવી છે કે એનું મૂલ ન થાય, એની કોઈ મૂલ્ય, એનું મૂલ્ય થઈ શકે નહીં. એને રૂપિયાના પૈસામાં વેચવી, આટલી રકમમાં આમ ને આટલી રકમમાં આમ, એ વાત જૈન દર્શનના સિદ્ધાંત હારે મેળ ખાતો નથી. અમૂલ્ય વિદ્યા છે આ, વેચવાની ચીજ નથી. શું મંત્ર દોષ, આ બધું સમજવા જેવો વિષય છે. બસ એક સાદાય છે, જાહેરાત કરી ના કે ભાઈ આના આટલી રકમ આવે છે, બાકી એથી વધારે એની પ્રશંસા કરવી, હું પ્રશંસા કરીને દાન દે એની પ્રશંસા કરવી, બોલે ને હું બહુ દાનવીર ફલાણા દાનવીર આમ બહુ જ આમ કરે છે, ઘણું આમ કરે છે, એના આટલા રૂપિયા આવ્યા છે, એ જૈન દર્શનને અનુકૂળ નથી. એ સામાન્ય ખુશી રાખવાની દીનતા છે. શું એ જ પ્રમાણે મંત્રનું મહાત્મા આદિ બતાવી પૈસા આપવા અથવા માન આપીને એવી રીતે પૈસા લે, પૈસા લેવા, એનું માન સન્માન રાખો, એને આગળ બેસવા દો, એને જરા બધા એને અનુકૂળ રહેજો, ફલાણું છે એનું માન સચવાવું જોઈએ. શું કેમ કે એ સંસ્થાને સારી રીતે પૈસા આપે છે, માટે એને એને આમ રાખવા જોઈએ. એ બધી ગડબડ છે, ખોટી ખોટી. શું બધા દાન લેવાના પ્રકાર દીનતાના છે, દીનતામાં આવીને દાન લેવાનું જૈન દર્શનને અનુકૂળ નથી. સિદ્ધાંત બહારની વાત છે. નહીં, એને માન સન્માન આપવું નહીં, એટલા ખાતર નહીં, અર્પણતા કરે છે એટલા માટે નહીં. એનો દોષ હોય તો એને કેવું જોઈએ, દોષ છે. આમાં આ પદ્ધતિ હોય, આમાં આ પદ્ધતિ હોય, પદ્ધતિ બહાર ન જવું જોઈએ. શું એને હારું લગાડવું, એને 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 દોષ ઢાંકવા, એ કાંઈ ન કરાય. બહુ પરિપૂર્ણ નિર્દોષતાનો માર્ગ છે જૈન દર્શન છે, એ પૂર્ણ નિર્દોષતાનો માર્ગ છે. શું
થાય
ન થાય એ તો એના કારણે થવાનું છે, મંદિર થાય તો એના કારણે, મંડળ થાય તો એના કારણે, આવે તો એના કારણે, રીએ તો એના કારણે, જાય તો એના કારણે. કેટલા વિકલ્પ કરે, પોતાનું કરે કે આવા બધા કોક નાટો વિકલ્પ કરે, કોઈ નાટો વિકલ્પ કરે તો પોતાનું ચૂકી જાય, બીજું કઈ થાય નહીં, પોતાનું ચૂકી જાય. શરતે દાન જ લેવાનો પ્રતિબંધ હતો પહેલેથી, વાત હતી આ શરતે હું દાન આપું છું. મારી હાજરીમાં એવો એક કેસ બન્યો, ખાલી જીન મંદિર ને બારણે તોરણ લગાડવાનું હતું, આ ભૂંગળીનું મોતીનું તોરણ બનાવે ને, તોરણની કિંમત એ જમાનામાં શું હો 50 રૂપિયા થાતે, 11,000 રૂપિયા આપું, કેટલા એક તોરણ લગાડવાના 11,000. પણ જે ભાઈ હતા એને કોઈ યુવાન પુત્ર મરી ગુજરી ગયેલા, એની સ્મૃતિમાં મારે તોરણ લગાડવું છે એટલે એનું નામ અંદર નાખીશ. શું કીધું?
એનું નામ સ્મૃતિમાં
દેરાસરમાં મંદિરમાં 11,000 રૂપિયા એ જમાનામાં બહુ બહુ મોટી રકમ ગણાતી હતી, 35 વર્ષ 35 વર્ષ પહેલાંની વાત છે. ખાલી મારો જે સ્વર્ગસ્થ પુત્ર છે એનું નામ મારે એમાં મોતીથી, રંગીન મોતીથી એનું નામ, કોઈ શરતી દાન નહીં, શરતનું દાન નહીં. અહીંયા જે પદ્ધતિ ચાલે છે એ પદ્ધતિથી બહાર જવાની વાત નહીં. એક સંસ્થા ન ચાલે તો પછી ચલાવવાનો ઠેકો શું કરવા લીધો છે, એ સવાલ છે. સંસ્થા ન હાલે કે તો કે સંસ્થા ન હાલે તો એ સંસ્થા ચલાવવાનો કઈ કોન્ટ્રાક્ટ લીધો છે, જવાબદારી જ ન લેવાની હોય. એ દીનતા કોના માટે કરવી એમ કે છે. હે મંત્ર દોષ, એ જ પ્રમાણે મંત્રનું મહાત્મા આદિ બતાવી, શું આપીને અથવા આપવાનું આશ્વાસન આપીને ભોજન લેવું તે મંત્ર દોષ સહિત ભોજન છે. આહાર દાન પણ કોઈ દાન ન લેવાય એમ કે છે. શું? આ તો આહારદાનની વાત ચાલે છે, પણ દાન માત્ર એ રીતે સ્વીકાર કરાય
નહીં.
ચારે પ્રકારના દાન આવી ગયા. દાન દાન તો દાન સામાન્ય થયું ને, પછી આ તો એક ભેદ છે આહાર દાન નો. દાન તો સામાન્ય દાન છે. એ ન થાય તો સારું, એમાં કામ શું છે એ વ્યક્તિએ, એને તો પોતાનું નામ આગળ કરવું છે ને, એમાં કઈ પૂન થવાનું નથી. નામ જે બહાર પાડવું છે એમાં તો પાપ ભાવ છે, પૂન ભાવે એમાં નથી, એટલે એનું કેમ અનુમોદન કરાય? શું એટલે આપણે બોર્ડ કાઢી નાખ્યું લ્યો ને, ઠીક બોર્ડ રાખે છે ને બધે મંદિરમાં, કાઢી નાખ, કાંઈ નહીં. નામનું શું કામ છે? દેહનું નામ છે ને ભાઈ, ક્યાં નહીં, નામનો નાશ છે હવે. મંદિરમાં સમર્પણ કરવું ભગવાનને અને પાછું નામ એના બદલામાં હોવું જોઈએ, એ વાતને મેળ ખાતો માર્ગની નિર્દોષતા નથી જળવાતી. ઠીક છે, એક વખત જ્યારે પૈસા આપે ત્યારે જાહેરાત થઈ જાય, એટલા માટે કે કોઈ અજાણ્યા હોય તો ખ્યાલ આવે, પ્રેરણા મળે એટલા પૂરતું, કોઈને ભાવ થવાનું નિમિત્ત બને એટલા પૂરતું છે. એથી વધારે એનું કાંઈ હોવું જોઈએ નહીં, આશય નહીં હોવો જોઈએ. ચૂર્ણ દોષ, ભૂસા ચૂર્ણ, અંજન ચૂર્ણ એ બે પ્રકારના ચૂર્ણ આપી અથવા આપવાનું આશ્વાસન આપી ભોજન લેવું તે ચૂર્ણ દોષ સહિત ભોજન છે. આ કાંઈ ને કાંઈ દવા, ચૂર્ણ એટલે દવા. મૂળ કર્મ દોષ, કોઈને તાબે થવાનો ઉપાય બતાવે અથવા તેમ થવાની યોજના કરી વિરહ સ્ત્રી પુરુષનો મેળ કરાવે અથવા તેનો ઉપાય બતાવે ગ્રસ્તને પ્રસન્ન કરીને ભોજન લેવું તે મૂળ કર્મ દોષ સહિતનું ભોજન છે. આ વશીકરણ ને બધી વિદ્યાઓ હોય છે ને, મેલી વિદ્યાઓ, એવું પણ કઈ ન કર્યું. મુનિને તો સામાન્ય માણસને એમાં સારું નથી. એ પ્રકારે કોઈ પણ પ્રકાર ન રાખો. અત્યારે આ બધા ગડબડ થઈ ગઈ છે, બધી વિદ્યાઓ બતાવીને આ મંત્ર તંત્ર બતાવવાને કાંઈક ધમાલ ચાલે છે. દિગંબરમાં બધી આ ગડબડ ચાલે છે, પછી બીજામાં તો હાલે જ ને. જ્યાં વાતમાં ના પાડી છે ત્યાં હાલે છે, તો બીજે તો હાલે જ ને. પછી એક થી બે એકલું પાપ ના પોટલા બાંધવાનો થાય જ નહીં, કરાય જ નહીં, વિકલ્પ કરાય નહીં. હવે આહાર ના આશ્રય રહેલા 10 પ્રકારના અસન દોષ કહે છે. 16 × 32, 32 × 10, 42. પછી એટલે શંકા પડી જાય કે આ ભક્ષાહાર હશે કે ભક્ષાહાર હશે, ઉદ્દેશિક હશે કે અનુદ્દેશિક હશે, કોઈ પણ દોષની શંકા ઉભી થાય. શંકા પછી ભલે આર ચોખ્ખો હોય તો નો લે, શંકા પડી એટલે મુનિરાજ ન લે. પિહિત દોષ, પ્રાસુક વડે અથવા પ્રાસુક પણ ભારે પદાર્થ દ્વારા ઢાંકેલી ભોજ્ય સામગ્રીને ઉઘાડી પછી તેમાંથી આપેલું ભોજન તે પિહિત દોષ સહિત ભોજન છે. પિહિત દોષ એટલે અપ્રાસુક વસ્તુ વડે અથવા પ્રાસુક પણ ભારે પદાર્થને દ્વારા ઢાંકેલી, ભારે એટલે વજન દ્વારા, એકદમ પેકિંગની અંદર આમાં વાંધો છે, એકદમ હવા ન જાય તો કાંઈ ઉત્પત્તિ થઈ જતી હશે એની આહારની વાસથી. શું એમાં વિકૃતિ ઉત્પન્ન થતી હોય, એકદમ પેક હવા ન જતી હોય તો વિકૃતિ ઉત્પન્ન થતી હોય, બનવાયુક્ત છે. શું વૃક્ષિપ્ત દોષ, ચીકણ હાથ, ચીકણા હાથ, ચમચો, ચીકણા ચમચા, કડછી આદિ દ્વારા આપેલી ભોજન સામગ્રી ગ્રહણ કરવી તે વૃક્ષિપ્ત દોષ સહિતનું ભોજન છે. એટલે ચોખ્ખા હોવા જોઈએ, હાથ હાથ છે, સાધન છે, એ બધા ચોખ્ખા હોવા જોઈએ. ચીકણા હોય તો બીજી વસ્તુ ચોંટી જાય ને, કીડી મકોડા છો, કોઈ જીવાત ચોંટી જાય. નિક્ષિપ્ત દોષ, સચિત પૃથ્વી, એમ નથી, ચીકણા હાથ, ચીકણો ચમચો, ચીકણી કડછી, મને ત્રણેય નહીં કદાચ વિશેષણ લગાડતા હોય. કોઈ સાધન ન વાપરવું. અચ્છા, પણ લિક્વિડ હોય તો શું કરે, રેડે રેડે સીધું તો પેલું રેડે બારામાં. ઠીક છે. બરાબર. બરાબર. સચ્ચિકણ એટલે ચીચિકા સહિત, એને સચ્ચિકણ કે છે. નિક્ષિપ્ત દોષ, સચિત પૃથ્વી, સચિત જળ, અગ્નિ, બીજ, હરિતકાય, એ 5 ઉપર અથવા 2 ઇન્દ્રિયથી માંડી 5 ઇન્દ્રિય સુધીના જીવો ઉપર રાખેલી ભોજન સામગ્રી હોય તેને ગ્રહણ કરવી તે નિક્ષિપ્ત દોષ સહિત ભોજન છે. એટલે બીજા જીવો એ તો હિંસામાં આવરત તૂટે છે, એટલે એ પ્રકારે પણ બીજાને પીડા થાય એ રીતે ભોજન ન લઈએ. છોટિત દોષ, ઘણી ભોજન સામગ્રી વેરી નાખે અથવા છોડી દઈને થોડી ભોજન સામગ્રી ગ્રહણ કરવી તે પીરસવાવાળાના હાથ ઉપર છોડી દીધેલી પરંતુ છાશ આદિ દ્વારા જરતી વસ્તુ ગ્રહણ કરવી તે, ભોજન સામગ્રી ટપકી રહે છે એવા હાથ દ્વારા ભોજન કરવું તે, બે હાથને જુદા કરીને ભોજન કરવું તે, ભેગા રાખીને ભોજન કરે છે ને, તથા અનિષ્ટ આહાર છોડી ઇષ્ટ આહાર ગ્રહણ કરવો તે, આ નથી ભાવતો ના ભાવે છે, ઓલું ન આપો ના આપો, એ નહીં હોય ઓલી ચીજ નહીં વરાવતા, આ આ આપજો એમ ન કરે, ઇષ્ટનિષ્ઠ પણ થઈ ગયું ને, એ પાંચે પ્રકારનો આહાર છોટી દોષ સહિત આહાર છે. એટલે વેરી નાખીને ટપકતું હોય એવી રીતે, ઢોળાતું હોય એવી રીતે આહાર દાન ન કરાય એમ કે છે. આ ક્રિયાનો દોષ છે, કેટલો એમ ન થવું જોઈએ, એમ ન થવું, ના થવું. એટલે જે પ્રવાહી ચીજ હોય એ પણ બહુ મર્યાદામાં લઈએ કે જેથી નીચે ઢોળાય નહીં. શું અપરિણિત દોષ? જે આહાર જળ ગરમ છતાં પાછળથી ઠંડા થઈ ગયા હોય, કે જેના વર્ણ રસ ગંધ સ્પર્શનું પરિવર્તન ન થયું હોય, તેવા આહાર જળાદિ ગ્રહણ કરવા, સ્વાદફેર થઈ ગયો એ ન લેવા એમ કેવું છે, તે આ તે અપરિણિત દોષ સહિત આહાર છે. એટલે તો વિકૃતિ થઈ ગઈ હોય, સ્વાદ ફરી જાય, ગંધ ફરી જાય, વિકૃતિ આવી ગઈ, સજીવાત થઈ જાય. એટલા માટે સાધારણ દોષ આકુળતા અથવા ભયથી અથવા આદરપૂર્વક અથવા વસ્ત્રાદિકનું સંકોચન કરી સારી રીતે પર્યાલોચન કર્યા વિના દાતારે આપેલા આહાર ઔષધાદિ ગ્રહણ કરવા, તે સાધારણ દોષ સહિત આહાર છે. એટલે ભય અને આકુળતા પણ ન હોવી જોઈએ. શું ના દેનાર ને, એટલે એનો આદર અને એનું બરાબર વિનય, સચમાં વિનયપૂર્વક આહાર હોવો જોઈએ તો એ ગ્રહણ કરવા. દાયક દોષ રજસ્વની, ગર્ભવતી, આર્યિકા, રક્તપટ્ટિકા આદિ સ્ત્રીઓ તથા સ્મશાનમાંથી મૃતકને અગ્નિદાહ કરી આવેલા માણસો, સુતયુક્ત, સૂતકયુક્ત, આ જેટલા પ્રકારના સૂતક લાગે છે ને, વ્યાધિયુક્ત, નપુસકાદિ પુરુષો, દાયણી, નોકરાણી, મદ્યપાની, પ્રસૂતા, રોગી, ભૂત પિશાચાદિથી મૂર્છિત, પંચશ્રમણિકા, તેલાદિ સંસ્કારયુક્ત, તેલાદિ સંસ્કારયુક્ત, અતિ નીચા અથવા ઊંચા સ્થાન ઉપર ઉભેલી, અગ્નિને ફૂંકીને, જળાવીને, વધારે આંખમાં દબાવી, જળથી બુજાવી, વિખેરી નાખી અથવા લાકડા વગેરે કમ કરીને આવેલી હોય તેવી, અથવા ઘર આંગણું દિવાળ લીપતી હોય, સ્નાન કરતી હોય, બચ્ચાને દૂધ પીતું છોડીને આવતી આવી હોય, અતિશય બાળિકા હોય, વૃદ્ધા હોય, રોગી હોય એવી સ્ત્રીઓ, તથા ટટ્ટી પેશાબ કરીને આવેલો હોય, આક્રાંત હોય એવા પુરુષો દ્વારા આપેલો આહાર દાયક દોષ સહિત છે. આટલી શુદ્ધિ હોવી જોઈએ. એટલે જેટલા પ્રકાર લખા છે એ બધા પ્રકારની શુદ્ધિ હોય, અને એને કાય શુદ્ધિ કહેવામાં આવે છે. વચન શુદ્ધ, મન શુદ્ધ, કાય શુદ્ધ, આહાર શુદ્ધ, એ બોલવું પડે છે. એટલે એ જાતને એમને શુદ્ધિ હોવી જોઈએ, નહીતર જૂઠું બોલ્યા છે એમ થાય. આર સુધીમાં તો જેટલો જેટલો અંબાઈ એટલું તો રાખવું જ પડે ને, એમાં તો હાલ જ નહીં. સમજતું સામાન્ય રીતે જે બેસવું ઉઠવું એની અંદર એટલું મર્યાદાનું અંતર રાખવું જોઈએ. હારદાન વખતે તો એટલી નજીક નજીક આવ્યા વગર હારદાન કેવી રીતે આપે? ના આપતા હશે, આના ઉપરથી તો એમ થાય છે કે આવી સ્ત્રીએ ન આપવો હારદાન, એટલે બીજી સ્ત્રીઓ હારદાન આપતી હશે. આપે છે કે નહીં તમારે સ્ત્રીઓ હારદાન આપે? સ્ત્રીઓ તો હારદાન આરદાન તો આપે, એમાં કઈ સવાલ નથી. પણ એને સ્પર્શ ન થવો જોઈએ, મુનિને સ્પર્શ ન થવો જોઈએ, એટલી વાત જરૂર. પગ ધોવે પણ લુવાનું ન હોય, હાથ લુવાના ન હોય. હે, ના ના, સ્ત્રીઓથી ન ધોવાય, પુરુષ જ ધોવે. સ્ત્રીઓ પગ ન ધોવે, સ્પર્શ ન કરવાનો. આહાર આપે તો સ્પર્શ ન થવો જોઈએ, એ રીતે સ્પર્શ નિષેધ છે. પ્રક્ષાલ નથી જ કરાતી ને આપણે? આ લોકો કરે છે, વિષપંથીઓ કઈક હવે શરૂ કર્યું છે, સ્ત્રીઓ પ્રક્ષાલ કરે છે. ભગવાનની પ્રતિમાને પણ સ્ત્રીઓ સ્પર્શ ન કરાય, ચરણ સ્પર્શ ન કરાય, ચરણ સ્પર્શ ન કરાય, પ્રક્ષાલ ન કરાય, મર્યાદા છે. નવમું, લિપ્ત દોષ. ગેરુ, હડતાલ, ખડી, કાચો આટો, લીલું શાક, અપ્રાસુક જળ આદિથી લિપ્ત થયેલો આહાર, મીટાળેલો આહાર, તે લિપ્ત દોષ આહાર છે. લિપ્ત એટલે મીટાળવો, એને અડેલું ન હોવું જોઈએ. મિશ્ર દોષ, સચિત પૃથ્વી, જળ, બીજ, ઘઉં જો આદિ, હરિતકાય, ફળ ફૂલ પત્રાદિ, ત્રસ, જેમાં બે ઇન્દ્રિય આદિ જીવો સાક્ષાત દેખાતા હોય એવા સચિત, અચિત અને મિશ્ર દોષ યુક્ત મૈનું છે, તેનો બનાવેલો પણ આહાર મિશ્ર દોષ સહિત આહાર છે, એવો આહાર પણ મુનિને ન અપાય. ગેરુ, હડતાલ. હડતાલ હવે કોઈ ચીજ હશે, આપણને ખબર નથી. ના, એ લીલોત્રીમાં ગણાય છે ને, એટલે ન લે. ભગવાને ઈક્ષુરસ આપેલો છે, એટલે એ અચેત ગણાતો હશે, સચેત નહીં ગણાતો. શેરડીનો રસ છે ને, એ સચિત નહીં ગણાતો, કારણ કે ઈક્ષુને ફૂલે નથી હોતા ને ફળે નથી હોતા, ફૂલ ફળ બે ન આવે. શેરડીને ન ફૂલ આવે ન ફળ આવે, સીધો શું છે કે સીધો થડ જ છે એ તો. થડ ને ડાળી જે કહો એટલો જ ભાગ છે એ વનસ્પતિને, નીચે મૂળિયા છે. ફળ છે ને એ સામાન્ય ફૂલ પછી ફળ આવે છે, અને ફૂલ જ ન હોય. ઈક્ષુ ફૂલ નથી કહેતા, હમણાં આવી ગયું ઈક્ષુ ફૂલ, આવી ગયું હોય જ નહીં, અને ફૂલ જ ન હોય. હવે ભોજન ક્રિયા સંબંધી ચાર દોષ કહીએ છીએ. અંગાર દોષ. આ વસ્તુ બહુ સુંદર અને રુચિકર છે, મને ઈષ્ટ છે એટલે ભાવે છે, અને ભાવે છે એટલે કંઈક વધારે મળે તો ઠીક. આ ચીજ મને ભાવે છે, અને ભાવે છે એટલે થોડી વધારે મળે તો સારું. વઘારેલો ભાત ભાવે છે ઠીક, એ થોડો વધારે ખવાય તો સારું. એ પ્રમાણે આહારમાં અતિ લંપટતા સહિત ભોજન કરવું તે અંગાર દોષયુક્ત ભોજન છે. મુમુક્ષુ એ તો ત્યાંથી ધ્યાન રાખવાનું છે, ઈષ્ટનિષ્ઠ પણ કેવી રીતે મટાડવું એ અભિપ્રાય તોડવાનો છે. આ તો મુનિ દશા, તો ભગવાનની દશા છે. ધૂમ દોષ. આ વસ્તુ બહુ જ ખરાબ બની છે, મને બિલકુલ સારી લાગતી નથી, એ પ્રમાણે આહારમાં જુગુપ્સા સહિત ભોજન કરવું તે ધૂમ દોષ સહિત. મીઠું નાખવાનું રહી ગયું હોય, જરાય ભાવતું નથી, હાવ મળું છાણ જેવું છે, બધું શાક લાગે છે, ફલાણું લાગે છે, એમ નહીં જે વગર એવું. ખાવામાં ધ્યાન દેવાનો ક્યાં પ્રશ્ન છે? આખું વીંચીને ખાઈ લે અને ધ્યાન દે શું કરવા? સીધી વાત તો એ છે, સીધી વાત તો એ છે, ધ્યાન દેવું એ જ ખોટું છે. અમસ્થા અનિયમિતમાં એવું છે, તમારે જમતા જમતા ભોજન ને કૌખોડવું નહીં, આવું બન્યું છે ને તેવું બન્યું છે, આટલી મર્યાદા તો એ લોકોએ રાખી છે. જેમાં પછી વાત કરવી કે ભાઈ આ જરાક જમવામાં બરાબર નહોતું થયું, પણ જમતા જમતા એને એને કૌખોડવી વસ્તુ નહીં, એટલું તો એ લોકોએ મર્યાદા રાખે છે. આપણે તો ધ્યાન દેવાનો જ નિષેધ છે, લક્ષ્ય જ શું કરવા દે છે, કેવું બન્યું છે ને કેવું નથી બન્યું, તારે લક્ષ્ય દેવાનું શું ખબર છે? આ એક હોજરીની એક કોથળી છે, એને ભાડું દેવું પડે છે. ભાડું દઈ દેવું તો થોડા પૂતગળ નાખી દેવાના છે પાસે, રચ્છર જે કાંઈ માગતું હોય આંખું વીંચીને, પછી આવા નાખ્યા ને આવા અંદર નાખ્યા એને શું જરૂર છે? મેં મકાન માર્યું તો એને ભાડું દેવું પડે છે કે નહીં? પછી ભાડું આપને મકાન માલિકને નવી નોટ આપવી, જૂની નોટ ન આપી એમ કરો છો?
નહીં,
ને નવી નોટ આપો તો કાંઈ વધારે પૈસા આપ્યા ગણાય, જૂની આપો તો કાંઈ ઓછા આપ્યા ગણાય. આ ભાડું દેવાનું છે, નાખી દેવાનું છે. એને જુગુપ્સા ન કરવી. હા, તો ઘણા ચીકણા હોય ને એને ખ્યાલ આવે કે આવું થતું ખાવામાં ચિકાસ કરતા હોય છે માણસ. સંયોજન દોષ, ગરમ ના ભેગું ઠંડુ, ઠંડુ ના ભેગું ગરમ, ચીકણા ભેગું લુખું અને લુખા ભેગું ચીકણું, એ પ્રમાણે પરસ્પર વિરુદ્ધ પદાર્થોને એકબીજામાં મેળવીને ગ્રહણ કરવા, તે સંયોજન દોષ છે, એમ ન કરવું, એનો નિષેધ છે. એના એના કારણે પણ કેટલાક હિંસા થતી હોય અથવા એ પ્રકાર વિકૃતિનો ઉપજતો હોય. હા, પણ ગરમ કરીને ન નાખવું, એને ગરમ કરીને શું જરૂર છે? ઠંડી કડી બે ઠંડા રાખવા, બે ઠંડા રાખવા, એ તો એને તો હાથમાં હાર લેવાનો છે. આપણે કઢીમાં ચમચો લઈને વાપરીએ, એમને તો કઈ સાધન વાપરવાનું નથી, તો હાથમાં તમે ગરમ કઢી નાખો તો દાજે. તમારે તો થાળીમાં કે ઓલામાં થોડી ઠંડી થાય પછી હબડકો લ્યો કે ચમચાથી લ્યો, પણ એને તો સીધું હાથમાં લેવાનું છે, એટલે ગરમ કઢી તો મને વાપરવી ખોટી જ છે. અતિમાત્ર આહાર દોષ, બે ભાગ આહાર તથા એક ભાગ જળથી ઉદર ભરવું, એ જ ઉચિત છે. ઠીક, 66% થી વધારે આહાર ન લેવો, બાકીનું પાણી પી જવું એમ કે છે. હા, એ નમસ્તો રોગ ન થાય, હું અને પરિણામ ન બગડે, પ્રમાદ ન થાય, રોગ ન થાય. શું છતાં એ ક્રમનું ઉલ્લંઘન કરીને જે સાધુ પેટ ઠાંસીને આહાર લીએ, પેટ તણાય એવી રીતે, તે અતિમાત્ર દોષ આહાર સહિતનું ભોજન છે, એ પ્રમાણે 46 દોષ છે. અત્યારે તો સાધુના મોટા પેટ ફૂલી ગયા હોય એટલા બધા આહાર લે. પહેલેથી ઉદાસીન હોય, લક્ષ ના આપે, હાર પ્રત્યે દુર્લક્ષ સેવતા હોય, ઉદાસીન રહેતા હોય, તો એને એ જાતની વિકૃતિ ન થાય, રોગ ન થાય, વધારે પડતો આહાર ન લઈએ, પ્રમાદ ન થાય. ભૂમિકામાંથી બધી કેળવણી આપી છે, મુમુક્ષુની ભૂમિકામાંથી હું કેટલીક કેળવણી તો મળી જાય છે. પછી તો મુનિ દશા તો મહાન દશા છે, એને તો હોવું જ ન જોઈએ, તો આ તો અત્યારે હોય છે એટલે આ બધી ચોખવટ કરેલી છે. હવે મૂળ શાસ્ત્રમાંથી જ લઈએ, 187મે પાનેથી શરૂ કર્યું હતું ને, 86 માં છેલ્લી લીટી વળી જ્યાં મુનિ ને ધાત્રી દૂત આદિ 46 દોષ આવી ગયા. શું આરાધ્ય કહે છે? ત્યાં ગ્રહસ્થોના બાળકોને પ્રસન્ન કરવા, સમાચાર કહેવા, દૂત એટલે સમાચાર દૂત આવે ને પોસ્ટમેન, મંત્ર ઔષધ આદિ જ્યોતિષ કાર્ય બતાવવા અને કાર્યો કરાવવા, અનુમોદવા અને એથી આહાર લેવો ઇત્યાદિ ક્રિયાનો નિષેધ કર્યો છે. પણ આજે આજે તો કાળ દોષથી એ જ દોષો લગાવીને આહાર ગ્રહણ કરવામાં આવે છે, અત્યારે તો એ જ થઈ પડ્યું છે એમ કહે છે. વળી પાર્શ્વસ્થ અને કુશીલાદી ભ્રષ્ટાચારી મુનિઓનો નિષેધ કર્યો છે, તેમના જ લક્ષણોને ધારણ કરે છે. જે શાસ્ત્રમાં આવા મુનિ હોય નહીં એમ કે છે, એવા તો અત્યારે મુનિ હોય છે. હમ એટલું વિશેષ છે કે એ દ્રવ્યથી તો નગ્ન રહે છે, દ્રવ્યથી એટલે કપડાં પહેરતા નથી, શરીરથી નગ્ન રહે છે. ત્યારે આ નાના પ્રકારના પરિગ્રહ રાખે છે પાર્શ્વસ્થ અને કુશીલ વગેરે. વળી ત્યાં મુનિઓને ભ્રામરી આદિ આહાર લેવાની વિધિ કહી છે, ત્યારે આસક્ત બનીને દાતારના પ્રાણ પીડીને આહાર આદિ ગ્રહણ કરે છે. ભ્રામરી આદિ એટલે શું? એ નીચે પાછો ફૂટનોટ એને આપી છે ક્રિયા. શું? ગુરુચરી વૃત્તિ, ભ્રામરી વૃત્તિ, અક્ષમરક્ષણ વૃત્તિ, ગર્તપૂરણ વૃત્તિ અને અગ્નિ પ્રશમન વૃત્તિ, એ પાંચ પ્રકારની વૃત્તિપૂર્વક સાધુએ ગ્રસ્તના ઘેર આહાર લેવો ઘટે છે. તે પાંચેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. એમાં પહેલા ગોચરી, ગો એટલે ગાય, ગાય જંગલમાં ચારો તરે છે, પણ તેનો લક્ષ્ય જંગલની શોભા નિહાળવા તરફ નથી. તેમ સાધુ ગ્રસ્તના ઘેર 46 દોષ, 32 અંતરાય અને 14 મળ દોષ રહિત, 40 શુદ્ધ, 46 ને 14 60 ને 32 92 દોષ ન હોવા જોઈએ. 46 ને 46 92 થઈ ગયા. એ શુદ્ધ ભોજન અનાસક્ત ભાવે લે છે, પણ તેનો લક્ષ્ય ગ્રસ્તની શ્રીમંતાય, ગરીબાય, મકાન આદિની શોભા કે સ્ત્રી આદિ તરફ ન રાખે. તે ગોચરી વૃત્તિ છે. નીચું જોઈને, ગાય નીચું જોઈને જેમ ભક્ષણ કરે ઘાસનું, એ મુનિ પણ નીચું જોઈને ભક્ષણ કરે, મકાન હામું ન જોવે. શું? આ બહુ પૈસાવાળા છે, કાંઈ નહીં એને કાંઈ લેવા કે દેવા, પોતે ખંખેરી નીકળી ગયા છે, પછી બીજાનું જોઈને શું કામ થાય. એ ગોચરી નો પ્રકાર લીધો. હવે ભ્રામરી વૃત્તિ, ભ્રમર એટલે ભમરો, ભ્રમર જંગલમાં જઈ અનેક પુષ્પાદી ઉપર બેસી કોમળ પુષ્પના રસને ચૂસી એકઠો કરે છે. ફૂલને બગાડે નહીં, ફૂલ એવું ને એવું રીએ એનો રસ લે, પણ ફૂલને જરાય હાનિ પહોંચાડે નહીં, પણ તે પુષ્પને કિંચિત માત્ર પણ હરકત કે દુઃખ પહોંચવા ન દે. જોકે શક્તિ તો પાટડાને પણ કોચી નાખવાની છે. ભમરો છે એ તો લાકડું હોય એની અંદર બેસી જાય, અંદર કાણું પાડી દે, એટલી બધી એની હુંડમાં તાકાત છે લાકડાને કોરે. પણ પુષ્પ ઉપર બેસે તો એ કોમળ ફૂલને પણ કાંઈ થવા દે નહીં. તેમ સાધુ ગ્રસ્તના ઘેર આહાર લીએ, પણ પોતાના નિમિત્તે ગ્રસ્તના આખા કુટુંબને કિંચિત પણ દુઃખ પહોંચવા દે નહીં. ઠીક છે? એવી તેની દયામય કોમળ વૃત્તિને ભ્રામરી વૃત્તિ કહેવામાં આવે છે. એટલે બીજાને જરા પણ તકલીફ કે ક્લેશ પહોંચે એવી રીતે આહાર ન લીએ એમ કહે છે. એટલે ખબર હોય કે આ ઘરમાં બે માણસ છે અને એના માટે તો રાંધ્યું નથી, પોતાના માટે રાંધ્યું છે, એટલું ખાઈ ન જાય કે ઓલાનો ઉપવાસ જ થાય. શું એને ખબર પડે તો પેલું જુએ કે આટલું છે આની અંદર, તો એની વૃત્તિ સંકોચાઈ જાય, બહુ જ ઓછું લે, ભલે પોતે અડધો આહાર ન લે, શું ઓછામાં ઓછો આહાર લે એવી રીતે. એમ ખેડૂત ગાડાની ધરીમાં પછી આ છે અક્ષમ રક્ષણ વૃત્તિ. ખેડૂત છે એ ગાડાની ધરીમાં દિવેલ ભરેલા ચીથરા પ્રમાણસર પ્રયોજન પૂરતા ઘાલે, પણ તેનો લક્ષ્ય બીજો કોઈ ન હોય તેમ સાધુ પોતાના હાડકા આદિ આપસમાં ન ઘસાય એટલા જ પ્રયોજન પૂરતો ગ્રસ્તના ઘેર આહાર લે, તેને અક્ષમ રક્ષણ વૃત્તિ કહે છે. ઠીક? આ તેલ ઊંઘે છે ને, ઘસારો ન પહોંચે, ધરી અને પૈડા ને ઘસારો ન પહોંચે એમ આ એક હાડકા ને તેલ પૂરણ કરવા માટે આહાર લઈએ. હાડકા એવા લુખા થઈને ઘસાય ન જાય એટલા પૂરતું, એટલે એક સંયમ નું સાધન છે શરીર, એ સંયમ જાળવવા પૂરતો આહાર લઈએ શરીર ને પુષ્ટ કરવા માટે. પહેલવાન જેવા થવા માટે આહાર ન લઈએ એમ કે છે. હું પછી ચોથો ગ્રત, ગ્રત એટલે ગર્ત એટલે ખાડો, ગર્ત પૂરણ એટલે ખાડો, પેટનો ખાડો. જેમ એ ખાડો માટી પથ્થર રોડા ધૂળ આદિ જે નિર્મૂલ્ય વસ્તુઓ મળે તેનાથી પૂરવામાં આવે છે. જમીનમાં ખાડો હોય ફળિયામાં રસ્તા ઉપર તો ધૂળ ને પથરા ને નાખે એના પૈસા ન બે એવી રીતે, પણ તેને પૂરવા માટે મૂલ્યવાન પદાર્થોની જરૂર નથી. તેમ સાધુ પોતાનો ઉદરરૂપ ખાડો નિર્દોષ રસ કે નિરસ ભોજન વડે પૂરે. હું માલ મલિદાને બનાવડાવે ખાય, પરંતુ તે ઉદરરૂપી ખાડાને પૂરવા સારા સારા પુષ્ટ અથવા રસવાન પદાર્થો તરફ વૃત્તિ ન રાખે, તે ગર્તપૂર્ણ વૃત્તિ છે. અત્યારે શિયાળો છે એટલે સાલમ પાક ફલાણો ગુંદર પાક ખાવાનો, હળદિયા પાક ખાવાની ન હોય એમ કે લુખો આહાર લઈએ. ખાલી પેટનો ખાડો પૂરવાની વાત છે, ભાડું દેવાની વાત છે, બીજું કાંઈ નથી એની અંદર. પાંચમો, અગ્નિ પ્રશમ વૃત્તિ. હા, જઠરાગ્નિ છે ને, જેમ ભંડારમાં અગ્નિ લાગ્યો હોય તો તેને બુજાવવા કોઈ અમુક ખાસ જળની આવશ્યકતા નથી, પણ જેવું અને જ્યાંનું પાણી મળે, ગટરનું પાણી હોય તો આગ લાગી હોય કામમાં આવી જાય, તેથી તેને બુજાવવામાં આવે. તેમ સાધુ પોતાની ઉદરાગ્નિને, આ અગ્નિ છે ને અંદર જઠરાગ્નિ, એને ખોરાકના રસાદી તરફ લક્ષ નહીં આપતા જે નિર્દોષ રસ નિરસ પ્રાસુક આહાર મળે, રસ વગરનો અને શુદ્ધ આહાર મળે, પ્રાસુક એટલે નિર્દોષ, તેથી સમાવી ગુણરૂપ રત્ન ભંડારની રક્ષા કરે, આત્માની રક્ષા કરવા માટે આહાર લીએ છે, સંયમની રક્ષા કરવા માટે આહાર લીએ છે, તેને અગ્નિ પ્રશમન વૃત્તિ કહે છે. આ જઠરાગ્નિને પોતે દોષ કર્યો છે એના કારણે આ ક્ષુધા રોગ ઉત્પન્ન થયો છે. એ ક્ષુધા રોગની દવા છે, બીજું કાંઈ નથી. દવા આવી હોવી જોઈએ, દવાનો રંગ આવો હોવો જોઈએ, દવાનો સ્વાદ આવો હોવો જોઈએ, ને એ દવા, એ દવા માટે હોઈ શકે નહીં. એ પ્રમાણે પાંચ, ભ્રામરી આદિ વૃત્તિપૂર્વક સાધુ દાતારને કાંઈ પણ હરકત પહોંચાડવા પહોંચાડ્યા સિવાય આહાર લઈએ, એ સાધુની ફરજ છે એમ કે છે. આ તો હક હોય ને, જેમ પૈસા જમે રાખ્યા હોય ને લેવા આવે એવી રીતે લઈએ, હે ઉઘરાણી કરે એમ ન હોય એમ કે છે. અમે તો સાધુ છીએ, તમારા ગુરુ છીએ, અમારે તો આમ હોવું જોઈએ, અમને આમ હોવું જોઈએ, જાણે ઓલો લેણદાર આવ્યો ન હોય એના જેવું લાગે, એવું ન હોય સાધુને. એને જરાય કષ્ટ પહોંચાડ્યા વિના આહાર લઈએ. એટલે એ રીતે આહાર લેવાની વિધિ કઈ છે, ત્યારે આ આસક્ત બનીને દાતારના પ્રાણ પીડીને આહાર આદિ ગ્રહણ કરે છે. મહારાજ આવવાના હોય તો ટેન્શન થઈ જાય, મોટા મહારાજ આવવાના હોય તો ટેન્શન થઈ જાય, બધું આમ સમજોશે ને આમ જોશે ને આમ હરખું કરવું પડશે ને આવું કરવું પડશે ને તેવું કરવું પડશે ને. હા, એ ગ્રસ્ત ધર્મમાં પણ ઉચિત ન હોય એવા અન્યાય અને લોક નિંદે કાર્ય કરતા પ્રત્યક્ષ જોવામાં આવે છે, ને કેટલાક સાધુ તો ગ્રસ્ત ન કરે એવા લોક નિંદે કાર્યો કરીને પણ સાધુપણું પાળે છે, તો બિલકુલ ઉચિત નથી એમ કહેવું છે.